આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. તેઓ પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતે ચીનનો સામનો કરવા માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સ્તરે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમન સાથે સાયબર સુરક્ષાના પડકારોમાં અનેક ગણો વધારો થઈ શકે છે. ભારતીય નૌકાદળે સોમાલિયન ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી રૂએનના 17 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા છે અને તમામ 35 સોમાલિયન ચાંચિયાઓને પકડી લીધા છે. આઇસલેન્ડના રેનેસ પેનિન્સુલા પર જ્વાળામુખી ફાટવાથી દક્ષિણ આઇસલેન્ડમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. તેઓ પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે. મીડિયાને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મોદીની આગેવાની હેઠળની આ બેઠક પલનાડુના ચિલાકાલુરી પેટામાં યોજાશે. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેનાના વડા પવન કલ્યાણ પણ આ બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ગઠબંધનના ત્રણ પક્ષો ટીડીપી, જનસેના અને ભાજપ 10 વર્ષ પછી મળી રહ્યા છે. શ્રી મોદી, શ્રી નાયડુ અને શ્રી કલ્યાણ લાંબા સમય બાદ એક જ ચૂંટણી મંચ પર જોવા મળશે. એનડીએના સાથી પક્ષોએ 11 માર્ચે યોજેલી ચર્ચા બેઠક બાદ લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જે હેઠળ ભાજપ 6 લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ટીડીપી 17 સંસદીય અને 144 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. જનસેના 2 લોકસભા અને 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતે ચીનનો સામનો કરવા માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સ્તરે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પત્રકારો દ્વારા આયોજિત એક પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે ચીન સાથે વ્યવહાર કરવો હોય તો આપણી પાસે સ્થાનિક ઉત્પાદન આધારિત અર્થવ્યવસ્થા હોવી જરૂરી છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં જ ભારતે ચીનને ટક્કર આપવા માટે તેના ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ગલવાન અથડામણ બાદ ચીન સાથેના સંબંધોમાં સમયાંતરે તણાવ વધ્યો હતો તેમ પણ જણાવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના આગમન સાથે સાયબર સુરક્ષાના પડકારોમાં અનેક ગણો વધારો થઈ શકે છે. ગઈકાલે મુંબઈમાં આરબીઆઈ લોકપાલની વાર્ષિક પરિષદમાં બોલતા તેમણે નાણાકીય સંસ્થાઓને ગ્રાહકોની માહિતીના રક્ષણ માટે નોંધપાત્ર પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. ગ્રાહક કેન્દ્રિતતા અને ગ્રાહક સુરક્ષાના વિષય પર બોલતા તેમણે જણાવ્યું હતું કે નાણાકીય ઇકોસિસ્ટમના હિસ્સેદારો તરીકે વધતા ગ્રાહક આધારને વાજબી અને ટકાઉ ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવે તે આવશ્યક છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ દિલ્હી જળ બોર્ડમાં કથિત અનિયમિતતા અંગેના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને આવતીકાલે તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને તેમનું નિવેદન નોંધવા કહેવામાં આવ્યું છે. ઈડીએ દિલ્હી જળ બોર્ડ કેસમાં દિલ્હી સરકારના વિભાગ દ્વારા જારી કરાયેલા કોન્ટ્રાક્ટમાંથી મળેલી રકમ આપને ચૂંટણી ભંડોળ તરીકે આપવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. ગયા મહિને એજન્સીએ આ તપાસના ભાગરૂપે શ્રી કેજરીવાલના અંગત મદદનીશ સહિત કેટલાક અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈની એફઆઈઆરમાં દિલ્હી જળ બોર્ડના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર જગદીશકુમાર અરોરાએ કંપની ટેકનિકલ પાત્રતાના માપદંડોને પૂર્ણ ન કરતી હોવા છતાં કુલ 38 કરોડ રૂપિયાના ખર્ચે એનકેજી ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડને બોર્ડનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આરોપ મૂક્યો છે. ઈડીએ જાન્યુઆરીમાં આ કેસમાં અરોરા અને અનિલકુમાર અગ્રવાલ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી કેજરીવાલ ઉપર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ બીજો કેસ નોંધાયો છે, જેમાં કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યા છે. ઈડીએ આ મહિનાની 21 તારીખે એક્સાઇઝ પોલીસી કેસમાં કેજરીવાલને હાજર થવા માટે 9 નોટીસ મોકલી છે. ભારતીય નૌકાદળે સોમાલિયન ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી રૂએનના 17 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા છે અને તમામ 35 સોમાલિયન ચાંચિયાઓને પકડી લીધા છે. નૌકાદળે જણાવ્યું છે કે આઈએનએસ કોલકાતાએ અપહૃત જહાજને ભારતીય દરિયાકાંઠાથી લગભગ 2600 કિલોમીટર દૂર રોકવા માટે દબાણ કર્યું હતું. 40 કલાકના ઓપરેશન માટે યુદ્ધ જહાજ આઈએનએસ સુભદ્રા, હાઇ એલ્ટીટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન, પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને માર્કોસ પ્રહારની મદદ લેવામાં આવી હતી. માલ્ટીઝ ધ્વજવાળા આ જહાજને ગયા વર્ષે ડિસેમ્બરમાં યમનના સોકોત્રા ટાપુ નજીક અપહરણ કરાયું હતું. યુરોપીયન યુનિયનના નૌકાદળે શંકા વ્યક્ત કરી છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં સોમાલિયાના દરિયાકાંઠે બાંગ્લાદેશી ધ્વજવાળા કાર્ગો જહાજ પર નિયંત્રણ માટે એમવી રૂએનનો જ ઉપયોગ કરાયો હતો. એક દાયકાથી વધુ સમયથી સોમાલિયાના ચાંચિયાઓ મહત્વપૂર્ણ વૈશ્વિક જળમાર્ગોમાં અશાંતિનું કારણ બની રહ્યા છે. ડિસેમ્બર 2023થી આ જળમાર્ગ પર અપહરણ અને અપહરણના પ્રયાસની ઓછામાં ઓછી 17 ઘટનાઓ નોંધવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આઇસલેન્ડના રેનેસ પેનિન સુલા પર જ્વાળામુખી ફાટવાથી દક્ષિણ આઇસલેન્ડમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ગત ડિસેમ્બર બાદ આ દ્વીપકલ્પ પર આ ચોથી વાર જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખીના વિસ્ફોટથી હવામાં પ્રચંડ માત્રામાં ધુમાડો અને લાવા ફેલાયો હતો. તેને ધ્યાનમાં રાખીને લોકપ્રિય પર્યટન સ્થળ બ્લુ લગુન સહિત આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. જોકે કેફલાવિક સહિત આઇસલેન્ડના અન્ય એરપોર્ટ પર વિમાન સેવા સામાન્ય રહી છે. ઉલ્લેખનીય છે કે અહીં પૃથ્વી પરના કેટલાક સૌથી સક્રિય જ્વાળામુખી છે. હરિયાણાના રેવાડીમાં ગઈકાલે સાંજે એક ફેક્ટરીમાં થયેલા બોઇલર વિસ્ફોટમાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટના શહેરના ધરુહેરા વિસ્તારમાં બની હતી. રેવાડીના સિવિલ સર્જન ડોક્ટર સુરેન્દ્ર યાદવે જણાવ્યું કે ફેક્ટરીમાં બોઇલર ફાટવાની ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને રોહતક રીફર કરવામાં આવ્યો છે. ઘાયલોને રેવાડીના સર શાદીલાલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબીએ શુક્રવારે એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટમાં 8માંથી 6 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ માત્ર 4 મેચ જીતી શક્યું છે. બેડમિન્ટનમાં ભારતના લક્ષ્ય સેન ગઈકાલે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં મેન્સ સિંગલની સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે 1-2થી હારી ગયા છે. લક્ષ્ય સેન બીજી ગેમમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યો હતો, પરંતુ અંતિમ મેચમાં તે નિષ્ફળ ગયો હતો. આ પહેલા ઇન્ડોનેશિયાના સ્ટાર શટલર એન્થોની ગીટિંગે બર્મિંગહામમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે ગીટિંગ હવે જોનાટન ક્રિસ્ટી સામે ટકરાશે. ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં 1994 પછી પ્રથમ વખત ઓલ ઇન્ડોનેશિયન ફાઇનલ થશે. ભારતીય ખેલાડી ગુલવીર સિંહે ગઈકાલે કેલિફોર્નિયાના સાન જુઆન કેપિસ્ટ્રાનોમાં પુરૂષોની 10,000 મીટરની દોડમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ગુલવીરે આ રેસ 27 મિનિટ અને 41.81 સેકન્ડમાં પૂરી કરીને 16 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. જો કે તે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરી શક્યો ન હતો. વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકોવિચ 6 વખત મિયામી ઓપન્સ જીતી ચૂક્યા છે. જોકોવિચે સોશિયલ મીડિયાના માધ્યમથી તે પોતાના અંગત જીવન અને વ્યાવસાયિક વ્યસ્તતાને સંતુલન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. અમેરિકાના ફ્લોરિડામાં મંગળવારથી મિયામી ઓપન શરૂ થશે અને ફાઇનલ 30 માર્ચે રમાશે. પશ્ચિમ બંગાળના ગંગાના વિસ્તારોમાં આજે કરા અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી આ વિસ્તારમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. ઝારખંડ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ 20 માર્ચ સુધી વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કરા પડવાની શક્યતા છે. મંગળવારે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવતીકાલ અને મંગળવારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ આજે 23 રાજ્યોમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના મૂલ્યાંકન કસોટી FLNAT યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે લગભગ 37 લાખ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ દેશવ્યાપી મૂલ્યાંકન પરીક્ષામાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. તેઓ પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતે ચીનનો સામનો કરવા માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સ્તરે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારતીય નૌકાદળે સોમાલિયન ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી રૂએનના 17 ક્રુ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા છે અને તમામ 35 સોમાલિયન ચાંચિયાઓને પકડી લીધા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.